એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવા લેખક વિશે જેમનું નામ સાંભળીએ ને એટલે તરત જ મનમાં આવે વોર એન્ડ પીસ કે અન્ના કેરેનિના. હા, લિયો ટોલ્સ્ટોય.
બરાબર. પણ આજે આપણે એમની એ મહાન નવલકથાઓની અંદર નથી જવાના, પણ લખનાર માણસની અંદર ઉતરવાના છીએ.
હા, એમના જીવન, એમના વિચારો, એમના સંઘર્ષો. અને આ માટે આપણી પાસે છે લિઝા નાપનું પુસ્તક ટોલ્સ્ટોય. આ ક્રિટિકલ લાઇવ્સ સિરીઝનો એક ભાગ છે.
અને આ પુસ્તકની ખાસિયત એ છે કે એ ફક્ત જીવનના બનાવો નથી ગણાવતું, એ ટોલ્સ્ટોયના જીવન અને એમની કળા આ બંને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
અને આ સમજણ આજે પણ એટલી જરૂરી છે નહીં. ટોલ્સ્ટોય ભલે 19મી સદીમાં જીવ્યા, પણ એમની જે સત્યની શોધ હતી, એક અર્થપૂર્ણ જીવન જીવવાની મથામણ હતી. નૈતિકતાના પ્રશ્નો, સમાજ સાથેના એમના મતભેદો, આ બધું આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. એમની ભૂમિકા, એમનો રોલ ફક્ત લેખકનો નહોતો.
ના, જરાય નહીં. એક વિચારક હતા, એક સત્ય શોધક હતા. અને એમનો ધ્યેય શું હતો? સત્ય સુધી પહોંચવું. આજના આપણા આ વાર્તાલાપમાં આપણે એ જ જોશું કે એક વ્યક્તિનું આંતરિક જગત, એના મનની મૂંઝવણો દુનિયાને બદલી નાખે એવી કળા કેવી રીતે સર્જી શકે છે.
ચોક્કસ. તો આ પુસ્તક જેમણે લખ્યું છે એ લિઝા નેપ વિશે થોડી વાત કરીએ. કોણ છે એ અને ટોલ્સ્ટોય જેવા મહાન લેખક પર લખવા માટે એમનો અભિગમ કેમ ખાસ ગણાય?
લિઝા નેપ કોલંબિયા યુનિવર્સિટીમાં સ્લેવિક ભાષાઓ ભણાવે છે, અને એમ સમજો કે રશિયન સાહિત્ય, ખાસ કરીને 19મી સદીનું સાહિત્ય, અને એમાં પણ ટોલ્સ્ટોય અને દોસ્તોયેવ્સ્કી એમના એક્સપર્ટ ગણાય છે.
ઓ, એટલે એમની પકડ મજબૂત હશે આ વિષય પર.
હા, ચોક્કસ. એમણે આ પહેલાં પણ આ લેખકો પર પુસ્તકો લખ્યા છે. પણ નેપની જે ખાસ વાત છે ને એ છે કે એ ખાલી જીવનચરિત્ર નથી લખતા, એ ટોલ્સ્ટોયના જીવનને એમની કળાના સંદર્ભમાં જુએ છે, અને કળાને જીવનના અનુભવોના પ્રકાશમાં.
એટલે કે બંનેને સાથે રાખીને ચાલે છે.
બરાબર. સાહિત્યિક વિશ્લેષણ અને જીવનચરિત્ર આ બંનેનું મિશ્રણ છે. એ ખાલી ઘટનાઓ નથી કહેતા, પણ એ ઘટનાઓ પાછળ ટોલ્સ્ટોયના મનમાં શું ચાલતું હતું, એમના વિચારો પર શું અસર થઈ એ સમજાવે છે.
અને એ ટોલ્સ્ટોયની પૂજા નથી કરતા, બરાબર ને? મતલબ સંતુલિત દ્રષ્ટિકોણ રાખે છે.
તદ્દન. એ ટોલ્સ્ટોયની જે અદ્ભુત પ્રતિભા હતી એને તો સ્વીકારે છે, પણ સાથે સાથે એમના વ્યક્તિત્વમાં જે વિરોધાભાસ હતા, જે નબળાઈઓ હતી, ક્યારેક એમના નિર્ણયો જે આપણને કઠોર લાગે, એ બધું પણ બહુ પ્રામાણિકતાથી રજૂ કરે છે. એ ટોલ્સ્ટોયને એમના સમયના સંદર્ભમાં મૂકીને જુએ છે.
સરસ. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. નેપ શું કહેવા માગે છે ટોલ્સ્ટોય વિશે? એમનો મુખ્ય તર્ક શું છે?
નેપનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ છે કે ટોલ્સ્ટોય માટે લખવું અને જીવવું આ બે અલગ વસ્તુઓ નહોતી, એ એક જ સિક્કાની બે બાજુ હતી. સમજો કે એમનું આખું જીવન એ એક સતત ચાલતી શોધ હતી.
શેની શોધ?
સત્યની. અને એની સાથે નૈતિક રીતે સાચું જીવન કઈ રીતે જીવી શકાય એની. અને આ શોધ ઘણીવાર પીડાદાયક પણ હતી. એમનું જે લેખન છે, એમનું સાહિત્ય, એ આ જ શોધનું પ્રતિબિંબ છે અને સાધન પણ.
ઓ, એટલે એમની નવલકથાઓ ખાલી વાર્તાઓ નથી, પણ એક પ્રયોગશાળા જેવી હતી જ્યાં એ જીવનના મોટા સવાલો સાથે બાથ ભીડતા હતા, જેમ કે પ્રેમ, મૃત્યુ, ઈશ્વર, સમાજ.
હા, બરાબર. આ જ શબ્દ પ્રયોગશાળા. નેપ એ જ કહે છે, ટોલ્સ્ટોય જાણે પોતાના પાત્રોમાં જીવતા હતા. પિયર બેઝુખોવ હોય કે કોન્સ્ટન્ટિન લેવિન હોય, એમના દ્વારા એ પોતાની જ મૂંઝવણોને ચકાસતા હતા. જાણે એ જોતા હતા કે યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિમાં, કે પછી પ્રેમમાં, કે મૃત્યુ સામે એક માણસ કેવી રીતે વર્તે, શું શીખે.
આ તો બહુ રસપ્રદ વાત છે. પુસ્તક આપણને ટોલ્સ્ટોયના જીવનમાં કઈ રીતે લઈ જાય છે? શું એ સીધું બાળપણથી શરૂ થઈને અંત સુધી જાય છે?
મોટાભાગે કાલક્રમિક રીતે જ ચાલે છે, પણ નેપ વચ્ચે વચ્ચે થીમ્સ પર ઊંડા ઉતરવા માટે અટકે પણ છે. શરૂઆત થાય છે એમના બાળપણથી, યાસનાયા પોલિયાના, એમનું ઘર, પછી યુવાનીના ઉછાળા, એમના સંઘર્ષો,
ડાયરીઓ અને બધું.
હા, અને પેલું ક્રિમિયન યુદ્ધ જેને એમને હચમચાવી દીધા, પછી લેખક તરીકેની શરૂઆતની સફળતા,
અને પછી પેલો મોટો ગાળો આવ્યો, લગ્ન, કુટુંબ અને પેલી બે મહાન નવલકથાઓનો.
બરાબર. સોફિયા સાથેના એમના સંબંધો જે ખૂબ જટિલ હતા અને એ કહેવાતી સ્થિરતામાંથી જ વોર એન્ડ પીસ અને અન્ના કેરેનીના જેવી કૃતિઓ આવી. પણ પછી આવે છે પેલું મોટો વળાંક,
પેલું આધ્યાત્મિક સંકટ.
હા, 1870ના દાયકાનો અંત. એ સમયમાં એ એટલા બધા અંદરથી તૂટી ગયા કે એમણે પરંપરાગત ધર્મ, સમાજ અને પોતાની લેખક તરીકેની ઓળખસુદ્ધાનો અસ્વીકાર કરી દીધો અને એક સાવ નવી જ, આમ ક્રાંતિકારી કહી શકાય એવી ખ્રિસ્તી વિચારધારા અપનાવી.
અને પુસ્તક ત્યાં પૂરું નથી થતું, ખરું ને?
ના, એ આપણને એમના જીવનના અંત સુધી લઈ જાય છે. જ્યારે એ દુનિયાભરમાં યાસનાયા પોલિયાનાના ઋષિ તરીકે ઓળખાતા હતા, પણ ઘરમાં ભયંકર કંકાસ ચાલતો હતો અને છેવટે 82 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી છૂટ્યા પછી એક અજાણ્યા રેલવે સ્ટેશન પર એમનું મૃત્યુ.
તો આ પુસ્તક કોના માટે છે? ખાલી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે કે આપણા જેવા સામાન્ય વાચકો પણ એને માણી શકે?
ના ના, હું લખવાની રીત એવી છે કે એ ઊંડા અભ્યાસુઓને પણ નવો વિચાર આપે, પણ સાથે સાથે મારા તમારા જેવા સામાન્ય વાચક માટે પણ ટોલ્સ્ટોય જેવા જટિલ માણસને સમજવાનો આ એક બહુ સારો રસ્તો છે. બિનજરૂરી વિગતો ટાળીને એ મુખ્ય મુદ્દાઓ અને વિચારો પર ફોકસ કરે છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. ટોલ્સ્ટોયના શરૂઆતના વર્ષો, એટલે કે 1828થી 1855 સુધીનો સમય એમના લેખક બનવામાં કેવી રીતે ભાગ ભજવે છે?
એમનો જન્મ તો ઉમરાવ કુટુંબમાં થયો, પણ નાનપણમાં જ માં ગુજરી ગયા. આ ઘટનાની એમના પર બહુ ઊંડી અસર પડી. એ આખી જિંદગી જાણે પ્રેમ અને એક આદર્શ ભૂતકાળ શોધતા રહ્યા. ભણવામાં યુનિવર્સિટીમાં તો નિષ્ફળ ગયા, પણ એમની એ સમયની ડાયરીઓ કમાલની છે.
કેમ, શું ખાસ છે એમાં?
એમાં એ પોતાની નબળાઈઓ, જુગારની લત, વિષયવાસના, સમાજમાં સારા દેખાવાની ઈચ્છા, આ બધાનું એટલું નિર્મમ આત્મવિશ્લેષણ કરે છે. આ જ પદ્ધતિ પછીથી એમના પાત્રોના ઊંડા મનોવિશ્લેષણનો આધાર બની.
અને પછી લશ્કરમાં જોડાયા, એ અનુભવ કેવો રહ્યો?
કાકેસસમાં નોકરી દરમિયાન ધ કોસેક્સ લખી, જેમાં પ્રકૃતિ અને ત્યાંના લોકોનું જીવન છે, પણ અસલી ઘડતર થયું ક્રિમિયન યુદ્ધમાં. સેવાસ્ટોપોલ સ્કેચીઝમાં એમણે યુદ્ધની જે ભયાનકતા બતાવી, સામાન્ય સૈનિકોની જે પીડા બતાવી, એવું પહેલા રશિયન સાહિત્યમાં નહોતું.
એટલે યુદ્ધની વાહવાહી કરવાને બદલે સત્ય બતાવ્યું.
હા, લોહી, પરસેવો, મૃત્યુ, ડર, આ બધું, અને એ પણ એવી રીતે કે જાણે આપણે પોતે ત્યાં હાજર હોઈએ. એમની એક ખાસ ટેકનિક હતી જેને કહેવાય ઓસ્ટ્રાનિનીએ, એટલે કે પરિચિત વસ્તુને અપરિચિત બનાવીને રજૂ કરવી જેથી એની ખરી અસર સમજાય. આ એમની સ્ટાઇલ બની ગઈ.
યુદ્ધ પછી પાછાવીને તો એ જાણીતા લેખક બની ગયા. પછીનો સમય લગભગ 1856થી 1869 સુધીનો કેવો રહ્યો? જમીનદાર તરીકે, શિક્ષક તરીકે, પતિ તરીકે?
હા, નામ તો થઈ ગયું, પણ મનમાં શાંતિ નહોતી, ક્યાંક સ્થિર થવું હતું. પશ્ચિમ યુરોપ ગયા, પણ ત્યાં જે જોયું, સામાજિક અસમાનતા, ભૌતિકવાદ, એનાથી એમને બહુ નિરાશા થઈ.
એટલે પાછા પોતાના વતન?
હા, યાસનાયા પોલિયાને પાછા ફર્યા અને ત્યાં એમણે પોતાની જાતને કામે લગાડી, એક સારા જમીનદાર બનવાનો પ્રયત્ન કર્યો, ખેડૂતોની દશા સુધારવાનો પ્રયાસ કર્યો, અને પેલો પ્રયોગ તો બહુ જાણીતો છે, ખેડૂતોના બાળકો માટે શાળા ખોલી.
હા, જ્યાં ગોખણપટ્ટી નહીં, પણ મુક્ત વિચાર અને અનુભવથી શીખવાનું હતું.
બરાબર. અને પછી 1862માં સોફિયા બેહર્સ સાથે લગ્ન થયા. આ સંબંધ એમના જીવન અને લેખન માટે કેટલો મહત્વનો હતો?
નેપ શું કહે છે એના વિશે?
નેપ કહે છે કે આ સંબંધ અત્યંત જટિલ હતો. સોફિયા ફક્ત 13 બાળકોની માં નહોતી, એ ટોલ્સ્ટોયની હજારો પાનાની હસ્તપ્રતો હાથેથી ઉતારતી હતી, એમના લખાણની પહેલી વાચક અને ટીકાકાર હતી, ઘર અને આખી જાગીર સંભાળતી હતી. એના વગર વોર એન્ડ પીસ શક્ય જ નહોતું એમ કહી શકાય.
વાહ.
પણ હા, આ સંબંધમાં પ્રેમ હતો, સમર્પણ હતો, તો સાથે સાથે મતભેદ, સંઘર્ષ અને પીડા પણ પુષ્કળ હતા, અને આ બધા અનુભવો જ વોર એન્ડ પીસનો કાચો માલ બન્યા.
ચાલો હવે વોર એન્ડ પીસ પર આવીએ. નેપ આ મહાન કૃતિને કઈ રીતે જુએ છે? ખાલી યુદ્ધ અને પ્રેમની વાર્તા તો નથી જ ને?
ના, જરાય નહીં. નેપ એ વાત પર ભાર મૂકે છે કે ટોલ્સ્ટોય આ નવલકથા દ્વારા ઇતિહાસ કઈ રીતે બને છે એની આખી સમજને જ પડકારે છે. એ સમય શું મનાતું કે નેપોલિયન જેવા મહાન લોકો ઇતિહાસ બનાવે છે.
હા, હીરો વર્શિપ જેવું.
બરાબર. ટોલ્સ્ટોય કહે છે, ના, ઇતિહાસ તો લાખો કરોડો સામાન્ય માણસોના રોજબરોજના નાના નાના નિર્ણયો, એમના પ્રેમ, એમની ભૂલો, એમના ડર, એમની હિંમત આ બધાનું એક અસ્તવ્યસ્ત અનિયંત્રિત પરિણામ છે. કોઈ એક વ્યક્તિ એને કંટ્રોલ નથી કરતી.
અને એના પાત્રો પિયર અને આન્દ્રે એમના દ્વારા શું કહે છે?
આ બંને પાત્રો આમ તો સાવ અલગ છે, પણ બંને જીવનનો અર્થ શોધે છે. પિયર થોડો ભોળો, લાગણીશીલ, સતત ભટકનારો. આન્દ્રે વધુ બૌદ્ધિક, ગર્વિષ્ઠ, પણ અંદરથી અતૃપ્ત. નેપ કહે છે કે ટોલ્સ્ટોય આ પાત્રો દ્વારા બતાવે છે કે જીવનનો સાચો અર્થ કોઈ મહાન ફિલોસોફીમાં કે લશ્કરી જીતમાં નથી.
તો શેમાં છે?
એ છે સાદા માનવીય સંબંધોમાં પ્રેમ, કુટુંબ, મિત્રતા અને પ્રકૃતિ સાથેના જોડાણમાં. પેલો એક શબ્દ વાપરે છે ટોલ્સ્ટોય, રોયેવો, જેનો અર્થ થાય મધપુડા જેવું સામૂહિક સહજ જીવન. આ નવલકથા પોતે જ એક ફિલોસોફિકલ ખોજ છે કલાના માધ્યમથી.
વોર એન્ડ પીસ જેવી કૃતિ પછી તો લેખક થાકી જાય, પણ ટોલ્સ્ટોયે તો અન્ના કેરેનિના લખી. આ કયા સંજોગોમાં બની? શું મનમાં કંઈક બદલાયું હતું?
હા, વોર એન્ડ પીસ પછી ટોલ્સ્ટોય જાણે ખાલી થઈ ગયા હતા. એમને જીવનમાં ઊંડી નિરર્થકતાનો અનુભવ થવા લાગ્યો હતો, અને અન્ના કેરેનિના આ જ મનોદશાનું પ્રતિબિંબ છે. ઉપરથી એ અન્નાની દુઃખદ પ્રેમ કહાણી લાગે, પણ નેપનું કહેવું છે કે નવલકથાનું સાચું કેન્દ્ર તો બીજું પાત્ર છે, કોન્સ્ટન્ટિન લેવિન,
જે ટોલ્સ્ટોય પોતે જ હતા એમ કહેવાય છે.
હા, ઘણે અંશે લેવિનના પાત્ર દ્વારા ટોલ્સ્ટોય પોતાની જ શંકાઓ અને પ્રશ્નો સાથે ઝૂઝૂમી રહ્યા હતા. શ્રદ્ધા ક્યાં શોધવી? જમીન સાથે, ખેતી સાથે જોડાઈને શું મળે? સામાજિક ન્યાય શું છે? કુટુંબનો અર્થ શું છે?
એટલે નવલકથામાં બે સમાંતર વાર્તાઓ ચાલે છે, અન્નાની અને લેવિનની.
બરાબર. એક તરફ અન્ના છે, જે સમાજના નિયમો તોડીને પોતાના જુસ્સા પાછળ જાય છે અને એનો કરુણાંત આવે છે. બીજી તરફ લેવિન છે, જે સમાજની અંદર રહીને જ સત્ય અને શ્રદ્ધા શોધવાનો પ્રયત્ન કરે છે. આ આખી નવલકથા સામાજિક બંધનો અને વ્યક્તિની ઈચ્છા વચ્ચેના ટકરાવનું ચિત્રણ છે. અને નેપ કહે છે કે આ ટોલ્સ્ટોયના જીવનમાં આવનારા મોટા આધ્યાત્મિક ભૂકંપની આગાહી જેવી છે.
અને પેલી શરૂઆતની લાઈન, બધા સુખી પરિવારો એક સરખા હોય છે,
દરેક દુઃખી પરિવાર પોતપોતાની રીતે દુઃખી હોય છે,
હા, એ લાઈન જ બતાવે છે કે ટોલ્સ્ટોય હવે સુખ, દુઃખ અને માનવ સંબંધોના મૂળ સુધી જવા માંગતા હતા.
અને પછી એ ભૂકંપ આવ્યો જ, 1878 થી 1890 સમયગાળો કબૂલાત અને ધર્માંતરણનો. આને ટોલ્સ્ટોયના જીવનનો સૌથી મોટો વળાંક ગણી શકાય.
હા, ચોક્કસપણે નેપ આને જીવનનો ભૂકંપ જ કહે છે. ટોલ્સ્ટોય એટલી હદે હતાશ થઈ ગયા હતા, એમને જીવન એટલું અર્થહીન લાગતું હતું કે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા હતા. એમણે પોતે એ કન્ફેશન નામના પુસ્તકમાં આ બધું ખૂબ જ પ્રામાણિકતાથી લખ્યું છે.
આટલી સફળતા, આટલી પ્રસિદ્ધિ પછી પણ આવું? હા, એમને લાગ્યું કે વિજ્ઞાન, ફિલોસોફી, કળા કશું જ એમના મૂળ સવાલનો જવાબ નથી આપતો. હું શા માટે જીવું છું? મારા જીવનનો હેતુ શું છે?
તો જવાબ ક્યાંથી મળ્યો?
નવાઈ લાગે એવી રીતે, પણ જવાબ મળ્યો રશિયાના સાવ સાદા અભણ ખેડૂતોની અળગ શ્રદ્ધામાં. એ લોકો જે રીતે જીવન જીવતા હતા, દુઃખ સહન કરતા હતા અને છતાં ઈશ્વરમાં વિશ્વાસ રાખતા હતા, એ જોઈને ટોલ્સ્ટોય હચમચી ગયા.
અને એ પછી એમણે બધું છોડી દીધું, પરંપરાગત ધર્મ, રાજ્ય.
હા, એમણે ચર્ચ અને રાજ્ય બંનેની સત્તાનો અસ્વીકાર કર્યો. કહ્યું કે સાચો ધર્મ કોઈ સંસ્થામાં નથી, પણ ઈશુના જે મૂળ ઉપદેશો છે, ખાસ કરીને પર્વત પરનો ઉપદેશ, એને જીવનમાં ઉતારવામાં છે, શબ્દશઃ.
અને એમાંથી જ એમની પેલી અહિંસાની ફિલોસોફી આવી, ખ્રિસ્તી અરાજકતાવાદ.
બરાબર. એમણે 5 મુખ્ય સિદ્ધાંત તારવ્યા. ક્રોધ ન કરો, વ્યભિચાર ન કરો, શપથ ન લો, હિંસાથી અનિષ્ટનો પ્રતિકાર ન કરો અને દુશ્મનોને પણ પ્રેમ કરો. અને આ ખાલી વાતો નહોતી, એમણે પોતાની મહાન નવલકથાઓને ખરાબ કળા કહી દીધી, પોતાની સંપત્તિનો ત્યાગ કરવાની કોશિશ કરી, કોપીરાઇટ છોડી દીધા.
આનાથી તો ઘરમાં મોટો ઝઘડો થયો હશે.
ભયંકર, ખાસ કરીને પત્ની સોફિયા સાથે, કારણ કે આ નિર્ણયોની સીધી અસર પરિવાર પર પડતી હતી. આ એક મોટો સંઘર્ષ અને દુઃખનો સમય હતો.
જીવનના છેલ્લા 2 દાયકા, 1891 થી 1910, ટોલ્સ્ટોય હવે યાસનાયા પોલિયાનાના ઋષિ બની ગયા હતા. દુનિયાભરમાં એમનું માન હતું, પણ શું એમને શાંતિ મળી?
બહારથી ભલે ઋષિ જેવું લાગતું હોય, પણ અંદર અને ઘરમાં તો તોફાન ચાલુ જ હતું. હા, એ વાત સાચી કે દુનિયાભરમાંથી લોકો એમના માર્ગદર્શન માટે આવતા. એમના વિચારોથી પ્રેરાણીને ટોલ્સ્ટોયન કમ્યુનિટીઝ પણ બની. એમણે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ જેવું પુસ્તક લખ્યું, જેણે ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર પર અહિંસક પ્રતિકાર માટે ઊંડો પ્રભાવ પાડ્યો.
અને લખવાનું ચાલુ રાખ્યું હતું કે બંધ કરી દીધું હતું?
ના, લખવાનું ચાલુ હતું, પણ હવે એનો હેતુ સ્પષ્ટપણે નૈતિક હતો, સમાજને સુધારવાનો. જેમ કે ધ ડેથ ઓફ આઇવન ઇલિચ, એક માણસ જે ખોટી રીતે જીવ્યો એની પીણાનું વર્ણન, કે પછી ધ ક્રુચર સોનાતા, જેમાં લગ્ન અને જાતીયતા પરના એમના ખૂબ જ વિવાદાસ્પદ વિચારો હતા.
પણ અંગત જીવનમાં
દુર્ઘટના ચાલુ વહી અને વધુ વકરી. પત્ની સોફિયા સાથે મિલકત અને વારસાને લઈને ઝઘડા એટલા વધ્યા, અને એમાં વળી એમના એક શિષ્ય હતા વ્લાદિમીર ચેરેટ્સ્કોવ, એમની દખલગીરીએ આગમાં ઘી હુમ્યું. આ બધાથી એટલા કંટાળી ગયા કે છેવટે 82 વર્ષની ઉંમરે એક ઠંડી લાતે ટોલ્સ્ટોય ગુપચૂપ ઘરેથી ભાગી ગયા.
ખરેખર 82 વર્ષની ઉંમરે? અને પછી
રસ્તામાં જ બીમાર પડ્યા. એસ્ટાપોવો નામના એક નાના અજાણ્યા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરના ઘરમાં એમને રાખવામાં આવ્યા, અને ત્યાં જ ન્યુમોનિયાથી આખી દુનિયાના મીડિયાની નજર હેઠળ એમનું મૃત્યુ થયું.
કેટલો કરુણ અંત! સત્ય અને અર્થની આજીવન શોધ કરનાર માણસનો આવો અંત!
અત્યંત કરુણ, એકલો પણ જાહેરમાં.
આટલી બધી વાત પછી જો આપણે નેપના પુસ્તકમાંથી અને ટોલ્સ્ટોયના જીવનમાંથી મુખ્ય સંદેશ તારવા હોય તો કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે સૌથી પહેલો અને કેન્દ્રીય વિચાર તો એ જ છે, જીવન અને કલાનું અતૂટ જોડાણ. ટોલ્સ્ટોય માટે લખવું એ જીવનથી ભાગવાનું નહોતું, પણ જીવનને વધુ ઊંડાણથી જીવવાનું અને સમજવાનું સાધન હતું. કલા એમના માટે એક અસ્તિત્વની તપાસ હતી.
બીજું, એમની પેલી અર્થની આજીવન શોધ. મૃત્યુનો જે સતત ડર હતો, એમાંથી જ પ્રશ્ન ઊભો થતો હતો કે જીવન શા માટે? આ એક એવી શોધ છે જે કદાચ દરેક માણસના મનમાં ચાલતી હોય છે, ભલે ઓછા વત્તા અંશે. પોઈસ્કી બોગા, ભગવાનની શોધ.
ત્રીજો મુદ્દો, જે આજે પણ બહુ જ રેલેવન્ટ લાગે છે, તે છે કૃત્રિમતાની ટીકા વિરુદ્ધ પ્રાકૃતિકતાની પ્રશંસા. ટોલ્સ્ટોય જે ઉચ્ચ સમાજના દેખાડા હતા, એની નૈતિક પોકળતા હતી, એના પર સતત પ્રહાર કરતા હતા. એની સામે એમને ખેડૂતોના સાદા જીવનમાં, મહેનતમાં, પ્રકૃતિ સાથેના જોડાણમાં વધારે સચ્ચાઈ દેખાતી હતી.
હા, આજના આપણા દેખાડાવાળા સમાજને આ વાત અરીસો બતાવે છે.
ચોક્કસ. ચોથો વિષય છે મૃત્યુનો ભય અને રહસ્ય. ટોલ્સ્ટોય મૃત્યુના વિચારથી ઘેરાયેલા હતા. એમના માટે મૃત્યુ એ જીવનની પ્રામાણિકતાની કસોટી હતી. ઇવાન ઇલિચનું મૃત્યુ વાંચીએ એટલે સમજાય કે મૃત્યુનો સામનો કરવાથી જીવનને જોવાની દ્રષ્ટિ કેવી રીતે બદલાઈ શકે છે.
અને પાંચમો, જે એમના પાછળના જીવનનો મુખ્ય સૂર હતો, અહિંસા અને પ્રેમનો ક્રાંતિકારી વિચાર. રાજ્ય અને ચર્ચની હિંસાનો સંપૂર્ણ અસ્વીકાર, પ્રેમ, ક્ષમા અને હિંસા વગર અનિષ્ટનો સામનો કરવો.
હા, જેના મૂળ ઈસુના ઉપદેશોમાં હતા અને જેનો પ્રભાવ ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જેવા લોકો પર પડ્યો, અને આજે પણ અહિંસક પ્રતિકારની તાકાત ઓછી નથી થઈ.
નેપના પુસ્તકમાં ટોલ્સ્ટોયના વિચારોના ઘણા સરસ નિચોડ છે. આપણે સીધા અવતરણો નહીં પણ એ વિચારોના સારની વાત કરીએ. જેમ કે જીવન અને કલાના સંબંધ પર એમનો મુખ્ય મત શું હતો?
એક મુખ્ય વાત નેપે કહે છે કે ટોલ્સ્ટોય માટે મહાન નવલકથાઓ એ કાલ્પનિક કથાનો ઉપયોગ કરીને પોતાના અંગત અને તાકીદના દાર્શનિક પ્રશ્નોના ઉકેલ શોધવાની પ્રયોગશાળા હતી. મતલબ કલા એમના માટે શણગાર નહીં પણ સત્ય શોધવાનું સાધન હતી.
અને પેલો આંતરિક સંઘર્ષ શરીર અને આત્મા વચ્ચેનો.
હા, નેપ એને ટોલ્સ્ટોયના અસ્તિત્વનો મૂળભૂત વિરોધાભાસ કહે છે. એક બાજુ પ્રચંડ શારીરિક ઉર્જા, ઇન્દ્રિયોનો આનંદ લેવાની વૃત્તિ, અને બીજી બાજુ એ જ શરીર અને દુનિયાનો ત્યાગ કરવાની આધ્યાત્મિક અને બૌદ્ધિક ખેંચ. આ જ ખેંચતાણ એમની ઊંડી સમજ અને પીડા બંનેનું મૂળ હતી.
ધર્માંતરણ પછી જે બદલાવ આવ્યો એના વિશે નેપ શું નોંધે છે? શું એ સાવ જુદા માણસ બની ગયા હતા?
નેપ કહે છે કે એમની તીવ્રતા એ જ રહી. ધર્માંતરણ પછી ટોલ્સ્ટોયે પોતાની ખ્યાતિના માળખાને તોડવાનો પ્રયત્ન કર્યો, પણ જે મહત્તમવાદી આવેગ, મેક્સિમલિસ્ટ ઇમ્પલ્સ, એમને વોર એન્ડ પીસ લખવા પ્રેરતો હતો, તે જ આવેગ હવે સંપૂર્ણ નૈતિક જીવન જીવવાની એમની શોધમાં પરિવર્તિત થયો. દિશા બદલાઈ, પણ પેલી પૂર્ણતા માટેની ઝંખના એ જ રહી.
અને પેલો વિચાર કે દુનિયા બદલવી હોય તો પહેલા પોતાની જાતને બદલો.
હા, દરેક વ્યક્તિ દુનિયા બદલવાનું વિચારે છે, પરંતુ કોઈ પોતાને બદલવાનું વિચારતું નથી. આ ટોલ્સ્ટોયના જીવન દર્શનનો સાર છે. સાચું પરિવર્તન અંદરથી શરૂ થાય છે. જે પોતે સંઘર્ષ કરે છે એ જ બીજાને કહી શકે.
અને જીવનનો અર્થ અંતે એ શામાં મળ્યો?
જીવનનો એકમાત્ર અર્થ માનવતાની સેવા કરવાનો છે. એમના મતે અર્થપૂર્ણ જીવન એટલે સત્યની શોધ, બીજાની સેવા અને પોતાની નૈતિક જવાબદારીનું પાલન, આ બધાનું મિશ્રણ.
આ બધી વાતચીત પછી હવે એ વિચારીએ કે ટોલ્સ્ટોયના જીવનમાંથી અને નેપના પુસ્તકમાંથી આપણે આપણા રોજિંદા જીવનમાં શું શીખી શકીએ, શું પ્રેરણા લઈ શકીએ.
મને લાગે છે પહેલી અને સૌથી અગત્યની વાત છે આત્મ પરીક્ષણ કરવાની હિંમત. ટોલ્સ્ટોયની જેમ પોતાની જાત સાથે પ્રામાણિક થવું, આપણી નબળાઈઓ સ્વીકારવી, દેખાડા માટે જીવવાને બદલે આપણા સાચા મૂલ્યો શું છે એ શોધીને એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવો. કદાચ રોજ થોડો સમય પોતાની સાથે બેસવું, વિચારવું.
હા, અથવા ડાયરી લખવી. બીજું, સમાજની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા. ટોલ્સ્ટોયે ક્યારેય સ્વીકારી લીધેલી વાતોને માની ન લીધી. આપણે પણ આપણી આસપાસ જે ચાલી રહ્યું છે, કન્ઝ્યુમરિઝમ હોય, સફળતાની વ્યાખ્યા હોય કે સામાજિક દબાણ હોય, એના પર વિચારવું જોઈએ. શા માટે એ પૂછવું જરૂરી છે.
ત્રીજું, રોજિંદા જીવનમાં અર્થ શોધવો. ટોલ્સ્ટોયના પાત્રો ઘણીવાર મોટી સિદ્ધિઓમાં નહીં, પણ સાદા કામમાં, કુટુંબ સાથે, પ્રકૃતિમાં આનંદ અને અર્થ શોધે છે. આપણે પણ સતત કંઈક મોટું કરવાની દોડમાં આ નાની પણ કિંમતી ક્ષણોને ગુમાવી ન દઈએ.
ચોથું, બીજાને સમજવાનો પ્રયત્ન કરવો, સહાનુભૂતિ. ટોલ્સ્ટોયની કમાલ એ હતી કે એ પોતાનાથી સાવ જુદા માણસના મનમાં ઉતરીને એની વાત કહી શકતા હતા. જો આપણે પણ બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીએ તો કેટલાય ઝઘડા ઓછા થઈ જાય, સંબંધો સુધરે.
અને પાંચમું, અહિંસા. કદાચ આપણે ટોલ્સ્ટોય કે ગાંધીજી ન બની શકીએ, પણ આપણા રોજિંદા જીવનમાં ગુસ્સા કે ઝઘડાને બદલે વાતચીતથી, સમજણથી પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન તો કરી જ શકીએ. ખાસ કરીને આજના સમયમાં આ ખૂબ જરૂરી છે.
આખી વાતચીત પછી મારા મનમાં જે એક વાત રહી ગઈ છે તે એ છે કે ટોલ્સ્ટોય માટે પ્રતિભા કે સફળતા એ કોઈ આરામદાયક વસ્તુ નહોતી. એક સતત ચાલતો પીડાદાયક સંઘર્ષ હતો. સત્ય અને નૈતિકતા માટે એમણે જે ભોગ આપ્યો, જે તીવ્રતાથી શોધ કરી, એ ખરેખર અદ્ભુત છે, પણ ક્યાંક ડરાવણું પણ લાગે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે નેપ કેવી રીતે બતાવે છે કે ટોલ્સ્ટોયે જીવનને ટુકડાઓમાં જોવાનો ઇનકાર કર્યો. એમના માટે કલા, ફિલોસોફી, ધર્મ, રોજબરોજનું જીવવું, આ બધું એક જ હતું, એક જ મોટી શોધનો ભાગ. અને એ શોધ માટે, એમના સિદ્ધાંતો માટે એમને કોઈ સમાધાન ન કર્યું, ભલે ગમે તેટલું સહન કરવું પડ્યું. એમની આ જે નિષ્ઠા હતી એ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. એમનો રોલ, એમનો ધ્યેય ખાલી લખવાનો નહોતો, પણ સત્ય જીવવાનો હતો.
ખરેખર લીઝા નેપનું પુસ્તક ટોલ્સ્ટોયને દેવતા કે દાનવ નહીં, પણ એક અત્યંત જટિલ, પ્રતિભાશાળી પણ આપણા જેવા જ સંઘર્ષ કરતા માનવી તરીકે રજૂ કરે છે. એમનું જીવન જાણે એક ક્રાંતિકારી તપાસ હતી, અને એમના સવાલો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. કદાચ સૌથી મોટી શીખ એ જ છે, પોતાની જાતને બદલવાની હિંમત રાખવી.
બરાબર કહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.